أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام عليكم ورحمة الله وبركاته. આપણી ચર્ચા સૂરતુલ યાસીન ઉપર ચાલી રહી છે, જે કુરાન મજીદનો 36 સૂરા છે અને તેમાં 83 આયતો છે. હમણાં સુધી આપણે 30 આયતો પૂરી કર્યા. 13-30 આયતોમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેના રસૂલને કહે છે કે તમે આ મક્કાના લોકોને અંતાક્યા શહેરનો કિસ્સો સંભળાવો. આ કિસ્સો બતાવી આપે છે કે પૈગંબરોને કેટલી તકલીફો સહન કરવી પડી. તેઓનું કામ હતું લોકોને એક અલ્લાહ તરફ વાળવું, કારણ કે તેઓના ઘણા ખુદાઓ હતા. લોકોને એક ખુદા તરફ વાળવું ઘણું જ અઘરું હતું. તેઓના કાન આ વાતને સાંભળવા જ તૈયાર ન હતા. નબી નૂહ અલૈહિસ્સલામનો જમાનો જોઈએ કે 950 વર્ષો તબલીગ કર્યા, ફક્ત 9 જ માણસો અલ્લાહ ઉપર ઈમાન લાવ્યા. આપણે આગળની આયતો તરફ વળીએ તે પહેલાં એક આયતનું રેફરન્સ મને તમને આપવું છે. સુરતુલ હજની આયા છે 73, આયા નંબર 73. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. યા અય્યુહન નાસ ضرب مثل فاستمعوا له إن الذين تدعون من دون الله لن يخلقوا ذبابا ولو اجتمعوا له وإن يسلبهم الذباب شيئا لا يستنقذوه منه ضعف الطالب والمطلوب. إنو ترانسليشن تايچ اي لوكو તમારી સામે એક દાખલો સમજાવવામાં આવે છે, તો તમે ધ્યાનપૂર્વક સાંભળો. હકીકતમાં જે લોકો અલ્લાહ સિવાય બીજાની ઈબાદત કરે છે, તેઓ એક માખી પણ પૈદા નથી કરી શકતા. પછી ભલે ને તે માટે તેઓ બધા ભેગા થઈને કરે. અને બીજું કે જો માખી તેમની પાસેથી કંઈક નાનું ઉપાડી જાય, તો પણ તેઓ તેની પાસેથી તેના મોઢામાંથી તે વસ્તુ છોડાવી નહીં શકે. માંગનાર અને જેની પાસેથી તેઓ માંગે છે, તેઓ બંને ઘણા જ નબળા છે, એટલે કે વીક છે, અને તેઓમાં કોઈ તાકાત નથી. આ આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા પૂરી ઇન્સાનિયતને પુકારે છે. યા અય્યુહન નાસ, તમારા પાસે કોઈ તાકાત નથી. અને પછી આ એક દાખલો સમજાવે છે કે તમે એક માખી જેવી વસ્તુને પણ ખલક નહીં કરી શકો. આને હું સમજાવવા માટે ખાલી એક નાનકડું એક્ઝામ્પલ તમને દાખલો આપું છું, જો કે એ કુરાનમાં નથી. કે દાખલા તરીકે આપણે ઘણી વખતે ઘરમાં બાર્બેક્યુ કરીએ છીએ, બાર્બેક્યુ પાર્ટી કરીએ છીએ, અને ત્યાં ચિકનને મિશકાકીને શેકાતી હોય, અને ટેબલ ઉપર આપણે બધી જાતના સલાડ્સ ગોઠવીએ છીએ, અને બીજી બાજુ આપણે ફ્રૂટ્સ ગોઠવીએ છીએ. આંબાની સિઝન હોય તો આંબા કાપેલા હોય, તરબૂચ વોટરમેલનના ટુકડા પડ્યા હોય. ત્યાં તો એક માખી ઉડતી ઉડતી આવે અને આંબાના ઓલા પીસીસમાં ટુકડા ઉપર બેસે અને તેનું થોડુંક જ જ્યુસ, કેમકે માખી નાની એનું મોઢું પણ નાનું, થોડુંક જ્યુસ એ ચૂસે અને ઉડી જાય. તે જ્યુસ માખીના મોઢામાંથી અલાકે છે પાછું નહીં લઈ શકો. આ આયતમાં સમજાવે છે કે આવડી નાની માખી પણ જો કાંઈક લઈ લેશે તો તમે એને માખીને તો શું, માખીનું એ મોઢામાં જે વસ્તુઓ છે તેને પણ તમે પાછી નહીં લઈ શકો. હવે આપણે સુરતુલ યાસીન તરફ વળીએ. વર્ષ 30માં અલ્લાહ સુબહાનુ વતઆલા ફરમાવે છે, યા હસરતન અલલ ઇબાદ, અફસોસ છે તે બંદાઓ ઉપર. ઇબાદ છે એ અબ્દનું પ્લુરલ છે. હવે આ ઇબા અબ્દનું મિનિંગ થાય છે, એક રીતે આપણે જોવા જઈએ તો અલ્લાહનો બંદો અબ્દ, અને અબ્દ છે એ જાણે અલ્લાહનો ગુલામ છે, અલ્લાહનો સ્લેવ છે. કારણ કે ઇન્સાન છે એ અલ્લાહની પૂરી સબમિશનમાં છે, અલ્લાહ ઉપર પૂરો ભરોસો છે. હવે આ બંદાઓ જે અલ્લાહની છે એ તમે જુઓ કે આપણે કેટલી ગુલામીમાં છીએ. પહેલું તો મોત છે એ આપણા બધા ઉપર બરહક છે. આપણે બધા એક દિવસ મરી જશું અને કોઈ પણ ઇન્સાન આ દુનિયામાં મોતથી નહીં છટકી શકે. બીજું છે કે આ દુનિયામાં જીવવા માટે આપણે શ્વાસ લેવું જ પડે છે, નહીં તો આપણે મરી જઈએ છીએ. હમણાં કોરોનાનો જમાનો હતો અને લોકો બીમાર પડ્યા, હોસ્પિટલમાં હતા અને ઓક્સિજન માટે કેટલું તડપતા હતા, અને જો ક્યાંક મોડું થઈ જાય કે ક્યાંક વેન્ટિલેટર ન મળે તો એ ઇન્સાન મરી પણ જાય. પણ અલ્લાહની રહેમતો જુઓ, આપણે કન્ટિન્યુઅસ ઓક્સિજનને બ્રીથ કરીએ છીએ પણ આપણને એક સેન્ટ નથી દેવો પડતો. ત્રીજું, આપણે જીવવા માટે ખાવું અને પીવું પડશે, નહીં તો આપણે આ દુનિયામાં જીવી ન શકીએ. ચોથી ગુલામી, કે આપણે આપણા મગજને શાંત નથી કરી શકતા, એટલે કે બંધ નથી કરી શકતા. ઘણી વખતે આપણે એમ થાય કે આ મારું મગજ બંધ થઈ જાય તો આ બધા વિચારો મને ન આવે, એ આપણે બિલકુલ નહીં કરી શકીએ. લગભગ 30,000 થી 40,000 વિચારો એક દિવસમાં આપણા મગજમાં આવે છે. અને બીજું કે આ જે આપણું માઇન્ડ છે એ બધી જાતની તકલીફો, જો ઇન્સાનને જરાક ડર લાગે તો પહેલાં મગજ, એ માઇન્ડ છે એ સફળ થાય છે. કાંઈ પણ તકલીફ હોય કે દુખાવો હોય તો તમે જોશો એ માઇન્ડ સફર કરે છે, અને એ માઇન્ડ સફર કરે છે એટલે ઇન્સાનને મેસેજ મળે છે. તો આ બધું જોઈએ તો આપણે એમ થાય કે ઇન્સાન આઝાદ નથી. અને પછી એ જ આયતમાં અલ્લાહ કહે છે, મા યુતીહિમ મિન રસૂલિન ઇલ્લા કાનુ બિહી યસ્તહઝિઉન. તમારા પાસે કોઈ એવો રસૂલ નથી આવ્યો કે જેઓની તમે મશ્કરી ન કરી હોય. હવે આપણે જોઈએ કોણ મશ્કરી કરે. જે શખ્સ પોતાને પ્રાઉડ સમજે, એ ધારે કે તે બીજા કરતાં ઘણો જ સારો છે, આ બીજાઓને ખરાબ નામોથી પણ બોલાવે, તે જ્યારે કોઈને મૂર્ખો કહે છે કે ઇડિયટ કહે છે તો તે ધારે છે કે હું બહુ જ હોશિયાર છું. પણ ખરું જોતાં તે શખ્સ પોતાની નબળાઈનું પ્રદર્શન કરે છે, તેનામાં કેટલી ઓછી અક્કલ છે તે નથી સમજતો. બીજું કે આપણે એ ભૂલી જઈએ છીએ કે સૌથી નાનું જમ કે જે એટમોસ્ફિયરમાં છે એ આપણે કહીએ છીએ કે જ્યારે બીમાર પડે છે તો ડૉક્ટર કહે છે આ તો વાયરલ છે, તમને એ જર્મ્સ, તમને એ જર્મ પણ આપણા મોતનું કારણ બની શકે છે. આપણે કેવી રીતે બીજાની મશ્કરી કરી શકીએ, ખાસ કરીને અલ્લાહ તરફથી આવેલા પૈગંબરો કે જેઓ હિદાયતના મેસેજીસ લઈને આવ્યા, અને પછી વર્સ 39માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે અમે તેઓની પહેલાં કેટલી પેઢીઓને નાશ કર્યો, એ લોકો પાછા વળ્યા જ નથી. અને વર્સ 32માં કહે છે કે વ ઇન કુલ્લુ લમ્મા જમી ઉન લદૈના મોહઝરૂન, અને તેઓ બધાને અમારી સમક્ષ હાજર કરવામાં આવશે, એ મરણ પામેલા તમામ લોકો ભેગા થઈને હશરના મેદાનમાં અમારી સામે હાજર થશે. આપણે બધા વિચારવા જઈએ તો આપણી જિંદગીના દરેક સેકન્ડ્સમાં, સેકન્ડ પણ નહીં, દરેક પલમાં આપણે અલ્લાહની સામે જ છે, અલ્લાહ આપણી સાથે જ છે. હવે આપણે સેક્શન 3 તરફ વળીએ. આ સેક્શનમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેની 9 નિશાનીઓનો જિકર કરે છે. પહેલી નિશાની વર્સ નંબર 33માં કહે છે વ આયતુલ લહુમુલ અર્ધુલ મૈતા અહયૈનાહા વ અખરજના મિનહા હબ્બન ફમિનહુ યાકુલૂન, અને તેઓ માટે એક નિશાની છે જમીન કે જે મરી જાય છે અને અમે તેને ફરી જીવતી કરીએ છીએ અને તેમાંથી જ અનાજને પેદા કર્યા છે કે જે તેઓ ખાય છે. આજે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જઈએ તો વિન્ટરમાં આપણે જોશું તો બધા ઝાડ કાળા પડી જાય છે અને જમીન તમને મરેલી દેખાય છે, પણ સ્પ્રિંગમાં ફરી ઝાડ ઉપર પાંદડા ફૂટે છે અને અનાજ પણ ઉગે છે અને લોકો એ અનાજને ખાય છે. હબનો અર્થ થાય છે દાણા. એ દાણા જ્યારે ફાર્મર ઉગાડે છે તો એમાંથી ઇન્સાનને એની રોજી મળે છે અને એનું શરીર તંદુરસ્ત રહે છે. બીજી નિશાની વર્સ નંબર 34, વજઅલના ફીહા જન્નાતિમ મિન નખીલિમ વ અનાબિમ વફજ્જરના ફીહા મિનલ ઉયુન, અને એમાં અમે ખજૂરી અને દ્રાક્ષના બગીચાઓ બનાવ્યા છે અને જમીનમાંથી પાણીના સ્ટ્રીમ્સ, ઓલા ઝરણાઓ, નાના નાના સ્ટ્રીમ્સ અમે વહાવીએ છીએ. આપણે જોશું કે કુરાન 2 જાતની જન્નતની વાત કરે છે. એકચ્યુઅલી જન્નતનો અર્થ થાય છે બાગ, ગાર્ડન. એક છે કે જે છુપું ગાર્ડન છે કે જે આપણા માઇન્ડમાં હોય છે. જ્યારે ઇન્સાનના દિલમાં સુકૂન હોય છે અને તો તમે જોશો એના કલ્બમાં એક જાતની શાંતિ આવી જાય છે અને તેને અંદરનો સુકૂન મળે છે અને શાંતિ છે. જ્યાર સુધી ઇન્સાનના દિલમાં સુકૂન અને શાંતિ નથી હોતી તો તેને બહારની ખુશી નથી મળતી. પછી ભલે તે એવા દેશોમાં જાય કે જ્યાં સુંદર વાતાવરણ હોય, તમે એને પહાડની ટોચ ઉપર બેસાડો, સુંદર બગીચામાં ફરાવો, પણ એને દિલમાં ખુશી નથી હોતી. બીજું છે આ બહારની જન્ના. આ જે બગીચાઓ, જે ગાર્ડન્સ આપણે જોઈએ છે કે જ્યાં જુદી જુદી જાતના ફ્લાવર્સ ઉગતા હોય છે, ઝાડ હોય છે. હવે આ દુનિયાના ઝાડની વાત કરે છે કે આ જન્નામાં અમે ખજૂરીના ઝાડ ઉગાડીએ છીએ, કારણ કે ખજૂરીનો ઝાડ છે તે રણમાં ઉગે છે, ડેઝર્ટમાં, અને ખજૂરીનું ઝાડ ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે અને પ્લાન્ટ કિંગડમ છે એમાં એ ઘણું જ એલિવેટેડ ઝાડ છે. ખજૂરમાં આપણે જોશું તો ઘણા જ ફાયદાઓ છે. દિવસની આપણે 3 ખજૂર ખાઈએ તો આપણે આખા દિવસનું જે પ્રોટીન ઇન્ટેક હોય છે એ મળી જાય છે. આ ખજૂરીનું ઝાડ છે તે પ્લાન્ટ કિંગડમ અને હ્યુમન કિંગડમની બોર્ડર લાઇન ઉપર છે. તેનામાં કોન્શિયસ છે, તેનામાં કલ્પ છે. અને ફાર્મર્સ તમે આપણે જોશું તો આ ઝાડો સાથે વાતો પણ કરે છે. જ્યારે એ ખજૂરીના ઝાડને કાપવામાં આવે છે તો એ તરત જ નથી મરી જતું, એને અડધા દિવસ સુધી પાણીમાં પલાળી રાખે છે, ત્યાર પછી તે મરે છે. રસૂલે ખુદાની હદીસમાં છે કે આ ઝાડો ઉમ્મતુકુમ છે, એ તમારી કોમ છે. કારણ કે ઇન્સાનની કોમની બહુ જ નજદીક છે આ ખજૂરી. આ આયતમાં ના સેકન્ડ પાર્ટમાં કહે છે વફજ્જરના ફીહા મિનલ ઉયુન. ફજ્જરનું અર્થ થાય છે છૂટું પાડવું. જેવી રીતે સવારના પોરને આપણે કહીએ છીએ ફજ, કારણ કે રાતનો અંધારામાંથી તે નીકળે છે જ્યારે, તો સવારનો પોર થાય છે, તો એટલે આપણે એને ફજ્ર કહીએ છીએ. તો જમીન જ્યારે ફૂટે છે અને તેમાંથી પાણી બહાર નીકળે છે. હવે આ જે સ્પ્રિંગ્સ છે તે આપણે જોશું તો અમુકનું પાણી મીઠું હોય છે ને અમુકનું પાણી ખારું હોય છે. આ બતાવે છે કે આ દુનિયાની ખિલકતમાં ડબલ્સ છે, ડબલ્સ પણ છે અને ઓપોઝિટ્સ પણ છે અને પેર્સ પણ છે. આ ત્રીજી સાઇન આપણે આવીએ આયા નંબર 35, લિયાકુલુ મિન સમરીહી વમા અમિલતુ ઐદીહિમ અફલા યશકુરૂન. તેઓ આ ઝાડના ફળોને ખાય છે, લખે છે આ લોકો, પણ તેઓની મહેનતથી નથી બનાવેલા, છતાં તેઓ અલ્લાહનો શુકર નથી કરતા. આ આયતમાં અલ્લાહ એક સવાલ કરે છે કે તેઓના હાથ કાંઈ નથી કર્યા, છતાં તેઓ અલ્લાહનો શુકર નથી કરતા. ને આ હકીકત છે. આપણે જ્યારે માર્કેટમાં જઈએ છીએ તો આપણે ફ્રૂટ્સ લઈએ છીએ, કેટલીય જાતના ફ્રૂટ્સ હોય છે. આપણે ફક્ત એનું બાર્ગેનિંગ કરીએ છીએ, એનું પ્રાઇસ, અને આપણે ફ્રૂટ્સ લઈને આવી જઈએ છીએ. ક્યારે પણ એ ફ્રૂટ્સને આપણે ખાઈએ છીએ તો અલ્લાહનો શુકર નથી કરતા કે અલ્લાહએ આના જેવી નેમત આપણને આપી છે. ફાર્મર્સ પણ જ્યારે જમીનમાં દાણા નાખે છે તો કુદરત તેને ઉગાડે છે. ફાર્મર્સને એમ લાગે છે કે તેની મહેનતથી ઝાડ ઉગ્યા છે, પણ તે ભૂલી જાય છે કે તે તો ફક્ત દાણા જમીનમાં નાખે છે, પણ જમીનની અંદર કેટલું બધું અલ્લાહ ગરમી, પાણી, કેટલી બધી વસ્તુઓ છે કે જે જમીનમાં થાય છે અને પછી તે ઝાડ બહાર નીકળે છે. એક પોએટ, એક કવિ તેની પોએટ્રીમાં લખે છે, હું ફક્ત એનું મિનિંગ તમને આપું છું. એ કહે છે કે જ્યારે તમારા હાથમાં એક બ્રેડ આવે છે તો તમારા હાથ સુધી એ બ્રેડને પહોંચવા માટે કેટલા બધા સોર્સિસ એના કામ કરે છે. એક તો વાદળા વરસે આવે છે સ્કાયમાં, વરસાદને વરસાવે છે, હવા આવે છે, રાતના ચાંદની હોય છે, દિવસના સૂરજનો તાપ હોય છે, અને કુદરત એનું કામ કરે છે. અને એ દાણાને પછી મિલમાં જાય છે, એ પીસાય છે, પછી બેકરીમાં જાય છે અને એના લોટથી એ બ્રેડ બને છે, અને એ બ્રેડ તમારા હાથમાં આવે છે. તો જ્યારે તમે ખાઓ તો વિચાર્યા વગર ન ખાઓ. આ બધા તમારી માટે ચિંતા કરે છે અને અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો શુકર કરતા શીખો. તે જ અલ્લાહ તમને અંદરના સિક્રેટ ગાર્ડન સુધી પણ પહોંચાડશે કે જ્યાં સુકૂન છે, ત્યાં શાંતિ છે. જન્નતનો રસ્તો શું છે? જન્નતનો રસ્તો અલ્લાહની નેમતોનો શુકર કરવો. હવે ફોર્થ સાઇન, આયા નંબર 36, સુબહાનલ્લઝી ખલકલ અઝવાજ કુલ્લહા મિમ્મા તુંબિતુલ અર્ઝુ વમિન અન્ફુસિહિમ વમિમ્મા લા યઅલમૂન. તે અલ્લાહ વખાણને લાયક છે કે જેને દરેક વસ્તુના પેર્સ જોડા બનાવ્યા છે, જે જમીનમાંથી ઉગે છે તેમાંથી તથા તમારા પોતામાંથી, અને તે વસ્તુઓમાંથી કે જેનું તેઓને હજુ ઇલ્મ પણ નથી. આ દુનિયામાં આપણે જોશું કે તો બધી વસ્તુઓ પેર્સમાં છે અને ઓપોઝિટ્સમાં છે. અમુક વસ્તુ આપણી નજરની સામે આપણે જોઈએ છીએ, મરદ હોય છે તો એનો ઓપોઝિટ ઓરત, સ્ત્રી હોય છે. આપણે ચિકન જોઈએ તો એની પહેલાં જોઈએ છે ઈંડું, પછી ચિકન. બીજું, દાણા જમીનમાં જાય છે અને ઝાડ ઉગે છે. બધા જાનવરોમાં પણ તમે જોશો તો એનામાં પણ પેર્સ છે. બધા ઇન્સેક્ટ્સમાં પણ મેલ છે અને ફિમેલ છે. બધા બર્ડ્સમાં પણ. બીજું, ઓપોઝિટ્સ તમે જોશો, ફોર એક્ઝામ્પલ લાગણીઓ, ઇમોશન્સ. મોહબ્બત છે તો સામે નફરત છે, હરામ છે તો હલાલ છે, સુકૂન છે તો બેચેની છે, આ કડવું છે તો સામે મીઠું છે, આ લાંબુ છે તો આ ટૂંકું છે. બધી વસ્તુઓ તમે જોશો કાં તો પેર્સમાં છે અને કાં તો ઓપોઝિટ છે. શા માટે? કે જેથી આપણે કદર કરી શકીએ. જો આપણે કડવું જ હોત તો આપણે મીઠાની કદર ન કર્યા હોત, અને જો આપણે મીઠું જ ખાતા હોત તો આપણે કડવાનું ખબર જ ન પડત કે કડવું એટલે શું. કુરાન 1400 વર્ષો પહેલાં આ બાબતને નાઝિલ કરે છે, અને સાયન્ટિસ્ટ તો હવે આની શોધ કરે છે. આ આયતની આખરીમાં અલ્લાહ કહે છે, વમિમ્મા લા યઅલમૂન, અને તે વસ્તુઓમાંથી કે જેનું તેઓને હજી પણ ઇલ્મ નથી. હવે આપણે આવીએ સાઇન 5, 5મી નિશાની, આયા નંબર 37. વઆયતુ લહુમુ લૈલુ નસલખુ મિનહુ નહારા ફઇઝા હુમ મુઝલિમૂન. અને તેઓ માટે રાત પણ એક નિશાની છે, જો અમે તેમાંથી દિવસને ખેંચી લઈએ તો આ લોકો તદ્દન અંધારામાં રહી જાય છે. અલ્લાહની આ 5મી નિશાની છે તે રાત છે. સલખનું મિનિંગ થાય છે ઉપરથી ચામડીને ખેંચી લેવું. દાખલા તરીકે ઝાડનું થડ હોય તો આપણે ઉપરનું એની જે છાલ હોય એને ખેંચીએ, એને સલખ કહેવાય છે, સલખું. તો અહીં અલ્લાહ એક મેટાફોર યુઝ કરે છે કે આ દિવસ છે એ રાત ઉપર ફક્ત એક કવર છે, એક ચામડી છે, એક લાઇટ છે. મેઇન બોડી છે એ રાત છે. જ્યારે સૂરજનો તડકો આ રાત ઉપર પડે છે તો ફક્ત એક જ મિલીમીટર એ અંદર જાય છે, કારણ કે સૂરજની લાઇટ છે તે એક્સરે લાઇટ નથી. અને જ્યારે એ લાઇટને અલ્લાહ કહે છે અમે ખેંચી લઈએ છીએ તો અંદર આખું અંધારું જ છે, ફરી આખી દુનિયા અંધારામાં ચાલી જાય છે. એનું મેટાફોરિકલી આપણે જોવા જઈએ તો જેવી રીતે જિંદગી છે, જો મોત આવે છે તો એ જિંદગી પૂરી થઈ જાય છે. એ જિંદગીની જે બ્રાઇટનેસ છે એ ચાલ્યું જાય છે. જ્યારે ઇન્સાન રાતના અંધારામાં હોય તો એને અંજવાળું અને એના ફાયદાઓ યાદ આવે છે, અંજવાળું અને એના બ્લેસિંગ્સ. એ લાઇટને એ યાદ કરે છે, અને છેવટે એ રાતના ઉઠે છે અને રાત અને દિવસના ખાલિકને યાદ કરે છે. સુરતુલ અનઆમ 122માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, હું ફક્ત એનું તરજુમો આપું છું, અને તે શખ્સ જે મરેલો છે, શા માટે મરેલો છે? અલ્લાહ કહે છે, જાહેલિયત અને બુત પરસ્તી થકી. અલ્લાહની નજરમાં જે જાહિલ ઇન્સાન છે, જે બુતપરસ્ત છે, તે મરેલો છે. પછી અલ્લાહ કહે છે અમે તેને હિદાયત આપી અને ફરી જીવતા કર્યા. કેવી રીતે? અમે અમારું નૂર આપ્યા અને જેના થકી તે લોકોની વચ્ચે ચાલી શકે છે. બીજા ઠેકાણે અલ્લાહ સુબહાનહુ તઆલા કુરાનમાં ફરમાવે છે, અલ્લાહુ નૂર સમાવાતી વલ અર્થ. અલ્લાહ છે તે આ દુનિયા અને સમાવાત આસમાનનો નૂર છે. આ એક પેરેબલ છે, એક ઉખાણું છે. હવે હું તમને જરાક લાઇટ નૂરનું થોડુંક આઈડિયા આપું. જ્યારે નૂર હોય, લાઇટ હોય, આપણા ઘરમાં લાઇટ બળતી હોય, તો આપણે બીજા કોઈ વસ્તુની જરૂર નથી પડતી લાઇટને લઈ આવવા માટે, કારણ કે લાઇટ ઓલરેડી છે. દાખલા તરીકે તમારા રૂમમાં તમારી બેડ સાઇડ લેમ્પ બળતી હોય, તો એની લાઇટને જોવા માટે કે બળે છે કે નહીં, તમને બીજી લાઇટની જરૂર નહીં પડે, કારણ કે તે લાઇટ પોતે જ બળે છે, તે લાઇટ છે. પણ જો તમે તમારા બિનમાંથી, તમારા ગાર્બેજ બિનમાંથી કંઈક અવાજ આવે, તો તમને એમ લાગે કે અંદર કોઈ બિલાડી ગળી ગઈ હશે કે કાંઈ, તો એ ગાર્બેજ બેગ બીકોઝ અંધારું છે, તો તમે ટોર્ચ લઈ અને એ ગાર્બેજ બેનમાં તમે ખોલશો, કારણ કે ત્યાં તમને ટોર્ચની, તે લાઇટની જરૂર પડશે, કારણ કે ત્યાં અંધારું છે. તમારા રૂમની સીલિંગ લાઇટ પણ બળતી હોય, તો તમને ટોર્ચથી નહીં જોવું પડે કે એ લાઇટ બળે છે કે નહીં. તો આ લાઇટ છે, જો લાઇટ બળતી હોય, તો આપણે એને કહીએ છીએ કે ઇટ ઇઝ સેલ્ફ એક્ઝિસ્ટન્સ, એને કોઈ બીજી વસ્તુની જરૂર નથી પડતી, કારણ કે એ લાઇટ છે, એ નૂર છે, અને એના થકી બીજી બધી વસ્તુઓ આપણને દેખાશે. જેવી રીતે અંધારામાં તમે લાઇટ બાળશો, તો તે બધી વસ્તુઓ જે રૂમમાં હશે તે તમને દેખાશે. જે વસ્તુ તમારાથી અજાણી પણ હતી તેને પણ તમે ઓળખી શકશો. જેવી રીતે મોત છે તે એક એક્ઝિસ્ટન્સ છે, જ્યારે મોત આવે છે તો આપણે કહીએ છીએ જિંદગી નથી. મોત એક એક્ઝિસ્ટન્સ છે. રસૂલ ખુદા 23 વર્ષોમાં તેનું મિશનને પૂરું કર્યા. હિસ્ટોરિયન્સ લખે છે કે આ મિશનને 1000 વર્ષો લાગત. આ જાહિલ કોમને બદલાવવું પણ રસૂલ 23 વર્ષોમાં આ જાહિલિયતને હટાવી શક્યા. એની જિંદગીના છેલ્લા વર્ષોમાં એરેબિયન પેનિન્સુલાની જે આજુબાજુના દેશો પણ હતા ને, ત્યાં પણ રસૂલે મેસેજીસ મોકલ્યા, કાગળો મોકલ્યા, અને દીનમાં દાખલ થવા માટે એને એટલી સફળતા મળી. એનું રાહ શું હતું? રસૂલ લોકોના કલ્બ સાથે વાત કરતા હતા. પહેલાં જ દિવસોમાં તમે જુઓ તો રસૂલે બધું બંધ ન કરાવ્યું આ જાહિલો માટે. આલ્કોહોલ, કે જે એ લોકો દારૂ પીતા હતા, 14 વર્ષો પછી બંધ થયું. રસૂલે થોડી થોડી લાઇટ ફેલાવી, આ હિદાયતનું જે નૂર હતું એ ફેલાવ્યું, પણ થોડું થોડું. જે લોકો જલ્દી રસૂલના કોલને કબૂલ કર્યા તેઓ જવાનો હતા. તેના નજદીકના અસહાબ બધા રસૂલના જવાન હતા. બિલાલ, કંબર, સલમાન ફારસી, ઇમામ અલી, અમાર યાસીર, અબુ ઝર, આ બધા લેટ ટીન્સમાં હતા. બિલાલની આઝાનમાં ભલે પ્રોનાઉન્સિએશન 12 હતું, લોકો ટીકા કરતા હતા, પણ એની કલ્બમાં નૂર હતું. નૂર છે તે આપણી અંદર છે, અંધારું જાહિલિયત છે. હવે આ નૂરને કોણ ઢાંકી નાખે છે? નૂરને જ્યારે આપણા કલ્બમાં નૂર હોય છે, તો જો ગુનાહો કરીએ છીએ તો નૂર એ કદમાં ઢંકાઈ જાય છે, જાણે એક પડદો એના ઉપર આવી જાય છે. અને એ પડદાને ખસેડવા માટે આપણે ગુનાહોની તૌબા કરવી પડશે કે તે કલ્બમાં ફરી નૂર આવી જાય. નૂર છે તે તકવા છે, ઇલ્મ છે, અલ્લાહ ઉપરનું ઈમાન છે, અલ્લાહની નજદીકી છે. નૂર હશે તો બધું દેખાશે. જે વસ્તુ તમારાથી છુપી પણ છે તેનો પણ તમને ખ્યાલ આવતો જશે. બસ હવે હંમેશ મુજબ એક સ્ટોરી કરી અને આજના ટોકને પૂરું કરીશ. એક છોકરો હોય છે, ઇન્ડિયામાં હિન્દુ હોય છે. એ એનું સ્કૂલને એજ્યુકેશન બધું પૂરું કરે છે. હવે એને એમ થાય છે કે હું યુનિવર્સિટીમાં જાઉં. એને શોખ હતો કે હું ડૉક્ટર થાઉં. તો એણે ત્યાંના યુનિવર્સિટીઝમાં MBBSની જે એક્ઝામ્સ હોય છે એમાં એ એપિયર થાય છે. પણ જ્યારે રિઝલ્ટ્સ બહાર આવે છે તો એ ફેલ થાય છે. એને ઘણો જ સદમો થાય છે. એક વર્ષ સુધી એ એટલો ડિપ્રેસ્ડ હોય છે. લોકો એને સમજાવે છે કે આ મેડિસિનમાં તને જગા ન મળી તો એનો કાંઈ વાંધો નથી, બીજા કેટલા બધા ફિલ્ડ્સ છે કે જેમાં તું જઈ શકે છે. આજે આ કોમ્પ્યુટર અને આ IT એનું કેટલું બધું સ્કોપ છે. વાય ડોન્ટ યુ ગો ઇન ટુ IT, કોમ્પ્યુટરનું સ્ટડી કર. એ છોકરો બધું સાંભળે છે અને કહે છે કે હવે મારું જો ડૉક્ટર હું નહીં જ થઈ શકું તો બસ હવે હું એટલીસ્ટ આ IT જઈશ. અને તે એ કોમ્પ્યુટરની ફિલ્ડમાં જાય છે. હવે એ જે યુનિવર્સિટીમાં જાય છે અને ત્યાં જે બોર્ડિંગ હોય છે તો એના રૂમમેટમાં એક એ હિન્દુ હોય છે, એનો રૂમમેટ એક મુસલમાન હોય છે. તો આ છોકરો આ મુસલમાનને હંમેશા જોતો હોય છે કે એ કંઈક પાણીથી હાથ ધોય છે, પોતાને સાવ ચોખ્ખું બનાવે છે, પછી એ એક જગામાં ઊભો રહે છે અને જોરથી કાંઈ નથી બોલતો, પણ એ ઊભો થાય છે, નમે છે, એ નીચે નમી જાય છે, જમીન ઉપર એનું માથું રાખે છે. આ માણસ એને જોતો જ હોય છે. એક વખત એ હિંમત કરીને એના આ મુસલમાન દોસ્તને પૂછે છે કે તું મને સમજાવ કે તું આ કઈ જાતની ઈબાદત કરે છે. તો તે મુસલમાન એને બેસીને સમજાવે છે કે જો આ અલ્લાહની ઈબાદત અમે કેવી રીતે કરીએ છીએ, અને એ આખી નમાઝની એને ફિલોસોફી સમજાવે છે. અને પછી વુઝુની પણ એને સમજાવે છે કે શા માટે અમે વુઝુ કરીએ છીએ પહેલાં. આ છોકરો એટલો ઇમ્પ્રેસ થઈ જાય છે તો એને કહે છે કે મને આ રિલિજન મારું મૂકે અને મને આ ઇસ્લામમાં દાખલ થવાનું છે, તું મને એમાં મદદ કર. તો આ છોકરો એને બધું સમજાવે છે અને અલ્લાહનું એવું કરવું કે આ છોકરામાં અલ્લાહએ તૌફીક આપી અને એ મુસલમાન બની જાય છે. બંને જણા એ લોકો એક જ યુનિવર્સિટીમાં ભણતા હોય છે. જ્યારે એ લોકો પાસ થઈને નીકળે છે તો આ છોકરો ત્યાં સેટલ થઈ જાય છે. કયો છોકરો? કે જે હિન્દુએ પોતાને મુસલમાન બનાવ્યું હતું. અને ત્યાં એને કામ મળે છે અને ત્યાં એના વિવાહ થાય છે અને એના ઘરે બચ્ચાઓ થાય છે. એ પોતે મુસલમાન હોય છે અને એના બચ્ચાઓ, એને ત્રણ બચ્ચા અલ્લાહ આપે છે, એ ત્રણેય મુસલમાન થાય છે. અને એવું થાય છે કે આ મુસલમાન આ છોકરાઓ જ્યારે થોડાક મોટા થાય છે તો એને કુરાન પડવા માટે અને આ દીનને સમજવા માટે એ જ એનો રૂમમેટ આવે છે અને આ બચ્ચાઓને શીખાડતો હોય છે. કહેવાનું એટલું જ કે અલ્લાહ જિંદગીમાં આપણે ઘણી વખતે એક ફેલ્યુઅર અલ્લાહ આપણને આપે છે આપણે એમ થાય છે કે આ મારી કામયાબી ન થઈ, અલ્લાએ મને આમાં પાસ ન કર્યું અને હું ફેલ થયો. પણ આ જે ફેલ્યોરનું એક કારણ હોય છે કે જો એ પાસ થયો હોત તો આજે એ મુસલમાન ન બન્યો હોત, એ રાહે રાસ્ત પર ન હોત, એના બચ્ચાઓ પણ મુસલમાન ન હોત. બસ અલ્લાહ જ્યારે અલ્લાહના વેસ છે ને બહુ જ અલગ છે. અલ્લાહને જ્યારે કોઈને હિદાયત આપવી હોય છે તો એ આપી શકે છે. આપણને લાગે છે કે આપણા ઉપર તકલીફ આવી છે, પણ એ તકલીફોમાં પણ ઘણી જ એની બ્લેસિંગ્સ છુપેલી હોય છે. બસ આખરમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે દુઆ કરીએ કે પાક પરવરદિગાર આપણા તથા આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે અને એ ગુનાહો થકી જે કલ્બમાં આપણું નૂર ચાલ્યું જાય છે એ ગુનાહોની તૌબાને આપણે તૌફીક આપે અને આપણા ગુનાહોને માફ કરે. કોવિડમાં ઘણા હજુ બીમાર છે, તો એ મારા પરવરદિગાર તું એ લોકોને શફાએ કુલ્લી અતા કરજે. અમારા જમાનાના ઇમામને તું ઝુહૂર ફરમાવ અને તે ઝુહૂરીમાં સેલો આસાની હોય અને અમને તેના ખિદમતગારોમાં સામેલ કરજે. આમીન યા રબ્બલ આલમીન. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અંતસ સમીઉન અલીમ. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.